તારીખ 19/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 10 અને 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 167
માણસનો વ્યવહાર છે ત્યાં સ્વરૂપો બંધાય છે અને આપણને સ્વરૂપોથી બીજી સ્વરૂપ થઈ જાય છે ચાલતા ચાલતા એટલો ભાગ અચેતન થઈ જાય છે. નીચે જાવ એટલે પછી જીવ કાયા છે, એની પૃથ્વી છે એ જીવની કાયા જ છે, જે આ કાયા છે એ કાયા છે, અનંતા જીવોની કાયા છે. અનંતા અનંત એટલે કેટલા અનંતા અનંત છે, બેસમાર સંખ્યા છે એની. કેટલી વનસ્પતિ કાય એટલા માટે પાણીમાં નાવા જાય છે, સમજદાર માણસો દરિયામાં નાવા જાય છે, સ્વિમિંગ પુલમાં બાથમાં નાવા જાય છે, બહુ ઈચ્છા ઘરમાં ટોપ બનાવીને નાય છે, ઘણું પાણી વાપરવા માટે કોઈ 10-20-25-50 બાલદી નાખી દે પછી નાવે એની અંદર, એ વધારે હિંસા છે. દરિયામાં નાય છે, નદીઓમાં નાય છે, દરિયાનું નદીનું તો બહુ કાચું પાણી છે, ત્યાં તો બધું બધું જીવન સમજે ના ખ્યાલ આવે કે સર્વ વધારે કામ છે. આપણે કામ પ્રયોજન તો શરીર સાફ કરવાનું છે, શરીર ઉમેર ધોવામાં જઈએ કેટલું પાણી જોઈએ તો વાપરવું, એથી વધારે સાફ કરે ઢોળા કામ કરવું. આ તો બાલદીમાં તો અડધી બાલદી બચી વાત કરો, ના નાઈ નાખો પૂરી કરો એને, એક સમજણનું હોય તો વિચાર પણ ના આવે, એક સમજણ આવે પછી આપણે તો જોઈતું પ્રયોજન પૂરતો ઉપયોગ કરો, પછી વધારે કરવામાં દોષ છે, નુકસાન છે. પણ છતાં ચેતન છે ત્યાં તે અચેતન થયો નથી, મારી જ ભૂલ થઈ છે. શું થઈ છે? આવું ચેતન છું એમ નહીં સમજવામાં, એનું ભાન નહીં રહેવામાં, મારી જ ભૂલ થઈ છે. જ્યારે સ્વપદ ભૂલ્યો છું, ભૂલ જ મટાડું. હું જ્યારે સ્વપદ ભૂલ્યો છું ત્યારે મારી ભૂલને જ હું મટાડું, કારણ કે મારું સ્વપદ તો જેમનું તેમ બની રહ્યું છે. મારું સ્વપદ કાંઈ મટી ગયું નથી, એવું ને એવું બની રહ્યું છે. હિન્દી ભાષામાં ગુજરાતી કર્યું છે, સીધું ગુજરાતી. મારું જેમનું મારું પદ તો જેમનું તેમ જ રહી ગયું છે, બનવું નહીં બનવાનો પ્રશ્ન નથી. હિન્દીમાં બની રહ્યું છે એમ કે છે, હિન્દી ઉપરથી કરી, પણ મારું સ્વરૂપ તો જેમનું તેમ જ રહી ગયું છે. અક્ષુણ, અખંડ, અભેદ, અછેદ્ય એમ તેમ જ રહી ગયું છે. જેમ કોઈ રત્નદ્વીપ નો મનુષ્ય પુરુષ હતો, નવરત્નના મંદિરો હતા, ત્યાં રત્નના મંદિરો હતા, તે રત્ન સમૂહમાં રહેતો હતો, બધું રત્નનું જ ત્યાં. કોઈ રત્નદ્વીપ નો મનુષ્ય હતો, તે રત્નદ્વીપમાં મંદિરો, મકાનો, જમીનો, બધું રત્નમય, તે રત્ન સમૂહમાં રહેતો હતો, પણ પરખ જાણતો ન હતો. પરખ એટલે પરીક્ષા કરવી, પારખ, ગુણ દોષની યથાર્થ નિર્ણાયક દ્રષ્ટિ એને પરખ કહે છે. ઓળખ, પરખ કહો કે ઓળખ કહો, પણ આ રત્ન છે એવી ઓળખ એને નહોતી. એક નોર્મલ થઈ ગયો એને, ત્યાં હું જન્મ તો એને બધું એ રત્નમાં હતો, એમાં જ એ રહેતો હતો, એને ખબર નહોતી કે આ બહુ કિંમતી વસ્તુ છે. પરખ જાણતો ન હતો, પારખતા તેને આવડતું ન હતું. તે અન્ય દેશમાં આવ્યો, પોતાના કટિસૂત્રમાં હરિકાંત મણી વળગેલા હતા. કટિસૂત્ર એટલે કંદોરો, કંદોરાની અંદર ત્યાં જે ત્યાં તો બધા રત્નો જ હતા, એટલે કેટલાક રત્નો એણે પોતાના કંદોરામાં ગૂંથેલા, જેમ આપણે કેમ આભલા ગૂંથે છે, મોતી ગૂંથે છે, એવી રીતે સામાન્ય હોય જે વસ્તુ હોય મળતી હોય એ જ માણસ વાપરે, તો એણે કંદોરાની અંદર કેટલાક જે મણી હતા હરિકાંત મણી, હરિ એટલે લીલું જેનું તેજ હોય એને હરિકાંત મણી કહે છે. હરિ ભરત હરે છે તે ગ્રીન લીલું તેજ જેમાંથી નીકળે એને હરિકાંત મણી કહે છે. તો હરિકાંત મણી વળગેલા હતા. એક દિવસ તે સરોવરે સ્નાન કરવા ગયો. એક દિવસ તે સરોવરે સ્નાન કરવા ગયો. ઝવેરીએ જોયું કે તેની મણિપ્રભાથી સરોવરનું પાણી લીલી બન્યું છે. જે કિરણો પાણીમાં જતા હતા તો પાણી લીલું છમ જેવું થઈ ગયું, લીલા રંગનું, લીલી છાંયવાળો. નીચે એનો ફૂટનોટ લીધી છે કે અમુક પ્રતિમાં આવી રીતે વાત છે. સો એક દિન સરોવર કો પાણી પીવન કો ગયો, આ ઢુંડારી ભાષા છે. તબ ઉસ નરકો જોહરીને દેખા પાણી હરા ભયા, ભાવ જાણ્યા યા કે પાસ નંગ હે. ભાવ જાણ્યા એટલે એનો આને સારો કાઢી લીધો કે આની પાસે નંગ છે. તબ જોહરીને પીછાણ્યા કે એ પરખ ન જાણે. ત્યારે જોહરીએ ઝવેરીએ જાણ્યું કે આને પરખ લાગતી નથી, આને ખબર નથી. લા પાણી લીલા રંગનું થયું માટે હરિકાંત મણી છે એ ઝવેરીએ ઓળખી લીધું. અને પોતાને ખ્યાલ નથી કે આટલી કિંમતી ચીજ મારા કંદોરામાં રહેલી છે. એમ કેવું સાદું છે, નીચેને ગુજરાતી કરેલું છે. ઝવેરીએ જોયું કે તેની મણિપ્રભાથી સરોવરનું પાણી લીલું બન્યું છે. ત્યારે પેલો ઝવેરી તેની પાસેથી નંગ લઈ તે પુરુષને રાજા પાસે લઈ ગયો. પેલા ઝવેરીએ રાજા પાસેથી તેને એક નંગના મૂલ્યમાં કરોડ મંદિર ભરાય એટલા દિનાર એટલે સોના મળો તેને અપાવી. મંદિર એટલે મકાનો, ગોડાઉનો. કેટલો? એક નંગમાંથી. કારણ કે ઝવેરી પાસે તો એટલા પૈસા નહોતા, એટલું સોનું નહોતું, પૈસા એટલે સોનું નહોતું કે એને એક નંગનામાં આટલું મોટું સોનું આપે. પણ રાજા પાસે લઈ ગયો કે આ એક નંગ તમે લ્યો અને એને કરોડ મકાન ભરાય એટલું સોનું આપો એની સામે. એટલી બધી કિંમત છે, એક એક નંગની આટલી કિંમત છે. ત્યારે તે રત્નદીપનો પુરુષ પસ્તાયો કે અરે મારું નિધાન મેં ને પૂછ્યું, અરે મારા કંદોરોમાં એક નંગની આટલી બધી કિંમત છે, એટલા બધા નંગ મેં ભર્યા છે, મને કંઈ ખબર નહોતી, હું તો પડ્યો પાણીમાં. આ તો કાંઈ નહીં, કંદોરો તૂટીને ગયો તો જાત સરોવરમાં. સાવધાની નહોતી રાખી ને, સંભાળ નહોતી રાખી. એમ કહેવું છે મારું નિધાન મેં ને પૂછ્યું. તેવી રીતે આ દ્રષ્ટાંત લીધો છે. કેવી રીતે જીવ ભૂલ્યો છે કે પોતાનું નિધાન પોતાની પાસે છે, તેને પીછાણતા જ સુખ થાય છે. અનંત ગુણ, અનંત રત્નો, એક એક રત્ન એવું છે. આ હરિકાંતનું જે મણી છે એની વાત કરી કે એક નંગની અમે કરોડ મકાનો ભરાય એટલા એટલું સોનું આપે, એમ જીવનો એક એક ગુણ એવો છે. એમ કેમ છે? અને અનંત ગુણનો ખજાનો છે પોતે. એમાંથી એક એક ગુણ એવો છે કે જેની કોઈ જગતમાં કિંમત જ ન થાય. કોઈ ટર્મિનોલોજી નથી એની કે ભાઈ આની કેવી રીતે કિંમત આંકવી, કઈ ટર્મમાં આંકવી, એવી પરિસ્થિતિ છે. હું તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે, તેને પીછાણતા જ સુખ થાય છે. ઓળખતા જ સુખ થાય છે. એને સ્વરૂપ બનાવવું નથી, અંદર ગુણ મૂકવા નથી, લેવા નથી, પ્રગટ કરવા નથી, કાઢવા નથી, કાંઈ નથી, પીછાણતા જ સુખ થાય છે. મારો આત્મા જ્ઞાન દર્શનનો ધારક ચિદાનંદ છે. મારો જે આત્મા છે એ આવા જે રત્નો છે, જ્ઞાન અને દર્શન જેવા જે રત્નો છે. જુઓ ને, આંખ છે એની અંદર જે લેન્સ છે ત્યાં ઉઘાડ છે, મોતીઓ કાઢે છે ને લેન્સ, અંદરનો એટલો માઉસનો ટુકડો છે, પારદર્શક માઉસ છે. લોહી માઉસ એમ હોય છે ને શરીરના વિભાગોમાં, હાડકા ચામડી, એવી રીતે આ મસલ છે અંદરના ભાગનો. આખો ડોળો પણ મસલનો જ બનેલો છે, પણ એની અંદર પરમાણુની રચના જુદી જુદી છે. એમાં કાળો છે, સફેદ ભાગ છે, કાળો ભાગ છે, એની અંદર એક ચણાની દાળ જેટલો ટ્રાન્સપેરન્ટ પાર્ટ છે. આ મોતિયા નથી કાઢેલી, તપીલો પડેલો, પાકેલો હોય તપીલો પડેલો એટલી કાઢેલી છે. એની પાછળનો જે પ્રદેશો, આત્માના પ્રદેશોનો વિભાગ છે, એ ક્ષયોગ સંવાળો છે. એટલે ચોક્કસ પ્રકારનો ક્ષયોગ સંગ, એટલે જેનાથી રંગ અને રૂપ જાણી શકાય એવો ક્ષયોગ સંગ છે. એ જગ્યા એથી પણ થોડી ઓછી છે, એ લેન્સ કરતાં પણ થોડી જગ્યા ઓછી છે. એટલી જગ્યામાંથી મોટા ડુંગરાના ડુંગરા જોવે છે, માઇલોના માઇલો સુધી જોવે છે. પ્રતિબિંબ આવે છે ને આ ઉપર, પ્લેનમાં આવે, હેલિકોપ્ટરમાં આવે, કેટલો બધો એરિયા દેખાય છે. આ બાજુ જાઓ તો લગભગ 200 માઇલ સુધી ડુંગરા છે આ ઉદયપુરની આજુબાજુ. ઉદયપુરથી અમદાવાદ આવો તમે, આજુબાજુના ભાગમાં જયપુરથી ઉદયપુરથી અમદાવાદ આવવાનું થાય. આપણે કોઈ વાર આવીએ છીએ જયપુરથી અમદાવાદ, ત્યારે વાયા ઉદયપુર આવવાનું થાય. તો એ એરિયા તમે છોડો તો લગભગ 200-400 માઇલની અંદર 1 લાખ નીચે ડુંગરા જ છે, બધો હિલી એરિયા છે. તો ક્યાં કેટલી કેટલી જગ્યામાં જે પ્રતિબિંબ પડે છે ઈંચથી માપો તો 2 દોરાવા, 1 દોરાવો 2 દોરાવા જેટલી જગ્યા છે. તો પટ્ટીમાં 1-2 દોરાવા, 1-1 દોરાવાની જે જગ્યા હોય એટલી જગ્યા છે. સેંકડો માઇલનું પ્રતિબિંબ જીલે છે. આ તો સામાન્ય જ્ઞાન ખુલ્લું છે એની આ પરિસ્થિતિ છે. એક ઇન્દ્રિયની સામાન્ય નિરાવરણ પણ એટલું છે, ખુલ્લું છે, એમાં આટલું બધું બને છે કે એના એને ક્ષેત્રનું અંતર નડતું નથી. એટલા દૂરના ક્ષેત્રમાં વિશાળતાવાળો પ્રતિબિંબ જીલાઈ જાય છે. ચમત્કાર, અને ત્યાં જ્ઞાન જાતું નથી. પાછો જ્ઞાનનો પર્યાય એ પ્રદેશ સુધી જતો નથી, જ્ઞાનનો પર્યાય ત્યાં ને ત્યાં રહી જાય છે. મિત્રોને પકડે છે, ગ્રહણ કરી લે છે કે આટલું છે, અહીંયા આમ છે, આમ છે, આમ છે. ત્યાં ગયા વિના જરૂર નથી કે એને ત્યાં જવું પડે, સ્પર્શવું પડે, કાંઈ. એ ગુણ, એનો ઉઘડેલો, ઓછો ઉઘડેલો, ઘણો ઓછો ઉઘડેલો પર્યાય એમાં આ પરિસ્થિતિ. ગુણને એના ઉપરથી માપ કાઢવાનું છે. ગુણ સૂચિત છે, શક્તિ સૂચિત છે. જેમ એક અગ્નિનો કણિયો બધું બાળી નાખે, આકાશ આખું શહેર બાળી નાખે, એને મારો આત્મા જ્ઞાન દર્શનનો ધારક ચિદાનંદ છે, એમાંથી એ વાત લેવી છે. જે જ્ઞાન દર્શન વ્યક્ત છે એના ઉપરથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એને ગ્રહણ કરવાનું છે. મારું સ્વરૂપ જો, મારું 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 કહે છે, કોઈની વાત નથી કહેતા. મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે. આવું મારું સ્વરૂપ જ છે, શૈલી એ જાતની છે, જે અનુભવની શૈલી છે ને, એટલે એ મારું આમ છે, મારું આમ છે, હું આમ છે, મારું આમ છે, એ જ શૈલીથી પડે છે. મારો સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે. આવી આવી એક જે જ્ઞાન દર્શન આનંદ વગેરે શક્તિ લીધી એની સંખ્યા જોવા જાઓ તો જેની અનંત સંખ્યા છે. ગુરુદેવ વધારે સ્પષ્ટ કરવા એવી ભાષામાં લેતા, એ સંખ્યાને ગણવા જાઓ 1, 2, 3, 4 એમ કરીને, તો ગણતા 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 છેલ્લે હવે આ શક્તિ રહી એવો કોઈ છેલ્લો ગુણ નો આવે, એનું નામ અનંત છે. શું કહેતા? સંખ્યા એની સંખ્યા ગણતા 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 છેડો જ ન આવે, એટલા તો સંખ્યા એ અનંત ગુણ છે. એટલે એક એક ગુણ ની અનંતતા નો કોઈ પાર નથી. આટલું જબરજસ્ત, એકદમ જેની કિંમત થાય એવું જબરજસ્ત, બહુ મહિમાવંત અનંત શક્તિથી મંડિત પોતાનું સ્વરૂપ છે. એને પોતે લક્ષમાં લઈએ, એને એના ભાનમાં આવે તો દુનિયા બદલાઈ જાય છે. અને નહીંતર દીનતાને પામરતા થયા જ કરે. પરમાણુ પાસે સુખની ભૂખ માગે, ભીખ માગે, પરમાણુ પાસે આનંદ માગે, અને પરમાણુ પાસે રાખોને દીન થઈને ફરે. આવો મોટો આત્મા છે, છતાં શું કરે છે એ વિચાર. મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત છે. પછી જ્યારે સ્વરૂપનું વર્ણન કરશે ને ત્યારે એવા એવા સરસ શબ્દોમાં લે છે, ખૂબ શબ્દો લે છે, ત્યારે સ્વરૂપનું મહિમા કરશે. ત્યારે આગળ ઉપર મારું સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે, મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે. જે ઉપયોગમાં બધું પકડાય છે, એક ક્ષણનો ઉપયોગ છે, સંખ્યાએ ગણવા જાવ તો છેડો નો આવે. એક ક્ષણના ઉપયોગમાં આખું સ્વરૂપ અનુભવ ગોચર થાય, ઉપયોગાધીન છે. આવું મહાન સ્વરૂપ હોવા છતાં ઉપયોગાધીન છે. સ્વરૂપ મહાન છે, એટલું બધું મહાન છે કે એની અનંતતાનો પાર નથી. જ્ઞાન જુઓ તો સર્વજ્ઞનું જે અનંત 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 બેહદ જ્ઞાન છે, છતાં અહીંયા અલ્પ શુદ્ધ જ્ઞાન છે, એનું જ્ઞાન કરી લઈએ છીએ. અથવા અહીંયા સમ્યક દર્શનની પર્યાય પ્રત્યે એ અનંત ગુણનો જે સ્વરૂપ છે, અનંત ગુણમય જે સ્વરૂપ છે, એ આખા પદાર્થનો કબજો કરે છે. કબજો શબ્દ વાપરશો, કબજો કરી લે છે એના પર દ્રષ્ટિ, તો એનું નામ સમ્યક દર્શન છે. કબજો કરી લે છે, અથવા તો અલ્પકનો પર્યાય પણ પૂરેપૂરા સ્વરૂપને માપી લે છે. ત્યાં સુધી કહેતા કે જેવું કેવળ જ્ઞાનમાં આ સ્વરૂપ સ્પષ્ટપણે પ્રત્યક્ષ થાય છે, તેવું જ પરોક્ષ જ્ઞાનમાં એક અંશ વેદનમાં જગન્ય વેદનમાં આવું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય છે. પરોક્ષ જ્ઞાનમાં એવું જ જ્ઞાનમાં આવે છે, વિષયમાં બિલકુલ ફેર નથી, જ્ઞાનમાં ફેર છે. એ જ્ઞાન પરોક્ષ છે, એ જ્ઞાન પ્રત્યક્ષ છે, બેનો વિષય એક સરખો છે એમ કહે છે, જરાય ફેર નહીં. એટલા માટે સાતમી નારકીની પ્રતિકૂળતાને પણ ઉલ્લંઘન કરી જાય છે જીવ, એનું કારણ આ છે. થોડીક અનુકૂળતા પ્રતિકૂળતા સાતમી નારકીની પ્રતિકૂળતાને પણ અવગણીને પોતાના સ્વરૂપમાં ઉપયોગ આવી શકે છે, સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય છે ત્યારે અનુભવ થાય છે. સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એવી રીતે એનું કારણ છે. એટલું અનંત વીર્ય છે, એટલું સામર્થ્ય છે. આવું અનંત શક્તિથી મંડિત હોવા છતાં મારા ઉપયોગને આધીન તે બની રહ્યું છે, છતાં તે મારા ઉપયોગને આધીન છે, મારા ઉપયોગમાં આવી જાય છે. હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, હું મારા પરિણામ રૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધારણ કરીશ. મારા સ્વરૂપમાં ધરીશ એટલે સ્વરૂપની અંદર લીન કરીશ, સ્વરૂપને સ્થિર કરીશ, અથવા સ્વરૂપમાં સ્વરૂપને ઉપયોગમાં ધારણ કરીશ. ઉપયોગ સ્વરૂપમાં ધરીશ એમ કહો કે સ્વરૂપને ઉપયોગમાં હું ધારણ કરીશ, ગ્રહણ કરીશ. આ દસમો લીધા છે ને, ત્વરાથી ગ્રહણ કરો, સ્વરૂપનું ત્વરાથી ગ્રહણ કરો, સ્વરૂપનું ત્વરાથી ધારણ કરો, સ્વરૂપનું ત્વરાથી રક્ષણ કરો એમ કહ્યું. દસમો લીધા છે, ધારણ શબ્દ ત્યાં આવ્યો છે, ધરીશ. વીસ વર્ષ પહેલાનું લખાણ છે, હું એમ ધારો વીસ વર્ષ છે. સ્વદ્રવ્યમાં સ્વદ્રવ્ય અન્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવો, અને સ્વદ્રવ્યના રમક એટલે રમણતા ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવો, સ્વધર્મની રક્ષકતા ઉપર લક્ષ્ય રાખો, પરધર્મની ધારકતા ત્વરાથી તજો, પરધર્મની રમણતા ત્વરાથી તજો, પરધર્મની ગ્રાહકતા ત્વરાથી તજો. પછી 17મો વર્ષ, આ 17મા વર્ષ પહેલા છે, એટલે પછી 17મો વર્ષ છે, 16 વર્ષે આ વાત છે.
અમદાવાદ
ઉનાળામાં જો વિહાર હોય ને રાજકોટમાં, પોતે સ્મશાનમાં આવે ભક્તિ કરવા. મોક્ષમાં ગમે તેમ બુજી જાય, પ્રાર્થી જાય. પછી એમ નથી જોતા કે ગુરુદેવ કેટલો વિનય કરે છે. પોતે જયારે ભક્તિ કરવા પધારે છે, કેટલો વિનય કરે છે. પોતાના ગુણનો મહિમા છે, આખામાં તો ત્યાં ગુણ પ્રગટા છે ને, તો ગુણનો મહિમા આવે. પોતાને પોતાના ગુણનો મહિમા હોય તો ગુણનો મહિમા સર્વત્ર આવે. એક જગ્યાએ આવે ને બીજી જગ્યાએ ન આવે તો ગુણનો મહિમા જ નથી આવ્યો. ખરી વાત બની શકે. કોઈ સ્થાનિક વાસી સાધુ અચ્છા મિલ જાય તો ઇસકે પાસ મેં દીક્ષા કરું. ફિર 21 સાલ કી ઉમર મેં દીક્ષા ગ્રહણ કિયા હૈ. 21 સાલ કી ઉમર મારા સ્વરૂપમાં ધરીશ, મારા પરિણામ રૂપ યોગને મારા સ્વરૂપમાં ધારણ કરીશ, અનાદિનું દુઃખ હટાડીશ અને પરમપદને ભેટીશ. આવો ભાવ એમ કે જીવને પોતાના સ્વરૂપની પીછાણ થાય છે ત્યારે આવો ભાવ આવે છે. સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે. દ્રષ્ટિગોચર કરવો જ દુર્લભ છે. સ્વરૂપ પામવાનો આ સહેલો રસ્તો છે, પણ દ્રષ્ટિગોચર કરવો દુર્લભ છે. પ્રથમ જે વિટંબના છે એ મોક્ષ દશામાં છે. મોક્ષ દશામાં પાર કર્યા પછી એટલી ટકા નથી. એકવાર પોતાનું ઘર જોઈ લીધું, ઘરે પહોંચવાનો રસ્તો પણ જોઈ લીધો, પછી તો જેટલો પુરુષાર્થ કાર્ય છે, પછી એ પુરુષાર્થ કોઈને થોડા કાળમાં તીવ્ર થાય છે, કોઈને તીવ્ર થવામાં માન થાય છે, એ ઇમટીરિયલ વાત છે. કોઈ મહત્વનો વિષય એટલો બધો નથી નીચેવાળા માટે. પણ મુમુક્ષુ ભૂમિની ભૂમિકામાં અનાદિ મિથ્યા દ્રષ્ટિને આ માર્ગને સમજવો, આ માર્ગને એમને પહોંચવું, આ માર્ગ એના લક્ષ્યમાં જેમ છે એમ આવવો, એનું મૂલ્યાંકન થવું, એની કિંમત થવી, એ થોડી અઘરી વાત છે. કે જગતમાં જે પરિસ્થિતિમાં પોતે જીવ ઉદયમાં જે રીતે ઊભો છે, ત્યાંથી છૂટીને, ત્યાંથી ભિન્ન પડીને આનું મૂલ્યાંકન કરવું પડે છે. એટલે એ વસ્તુ એને કઠિન થવી પડે છે. એવા બંધનમાં, એવા બંધનોની અંદર, એક બંધન નહીં પણ એવા કેટલાય બંધનોની અંદર પોતે બંધાયેલો છે, ત્યાંથી છૂટવામાં બહુ દુર્લભતા છે. પણ એકવાર છૂટ્યો પછી કઈ વાંધો નથી. અને જે બંધન છે તે રાગ બંધન છે, પોતાના જ રાગનું બંધન છે. બીજું કઈ બંધન કે પદાર્થો માનતા નથી, પણ પોતાના રાગ નું બંધન છે, પોતાને જેટલું એટેચમેન્ટ છે એટલું પોતે રોકાઈ જાય છે, સમય નીકળી જાય છે. એવી પરિસ્થિતિમાં સંતોએ તે માર્ગને શું કર્યું છે? જીવ જ્યારે સંસારમાં બંધનથી સારી રીતે જકડાયેલો ને બંધાયેલો છે, ત્યારે સંતોએ પોકાર કોઈ જીવ સાંભળી લે છે, અને એ સંતનો પોકાર સાંભળતા એ રસ્તો બદલે છે. ત્યારે એને એમ લાગે છે કે જો આ સંતો કહેનાર ન હોત આવી વાત, મારું ધ્યાન કેવી રીતે ગયું, તો મારું ધ્યાન નથી. માટે એ સંતોનો અપમાન કરે છે કે તેમના પ્રસાદથી, પ્રસાદના તેમની કૃપાથી, એમની મહેરબાનીથી હું આ માર્ગને પામ્યો છું. એ સંતોનો, સંતોની કૃપા છે, એમ લઈ છે. કેમ કે પોતે અનાદિનો છે, પોતે ક્યારેય નહોતો તો એવું નથી, અને અનાદિનો હોવા છતાં અને જગત આખાનું ડાપણ કરતો હોવા છતાં, દુનિયામાં દુનિયાનું ડાપણ તો ઘણું છે, છતાં પોતાના કલ્યાણના વિષયમાં સાવ જાય ન હતો, અને એ વિષયની અંદર જાણકાર થવામાં કોઈ ને કોઈ મહાપુરુષને એને યોગ થાય છે, એના વચનોનો યોગ થાય છે, એના ભાવોનો યોગ થાય છે, જીવ રસ્તો બની જાય છે. ત્યારે નાખે છે સંતો ઉપર, તેનાથી પામે છે, એનો ઉપકાર નહીં પૂરતા નથી. જ્યારે એ વાત ચાલે છે ત્યારે એ સ્ત્રી ગુરુના ઉપકારને પૂરતા નથી, એ સ્પષ્ટ વિષય છે. કૃપાળુદેવને તો કોઈ આ ભાવમાં સંત નહોતા મળ્યા, પણ પૂર્વ ભાવમાં મળ્યા ત્યાં તો યાદ હતી, તો કેટલા યાદ કર્યા છે. એવી રીતે તમે મહેશ્રીની વાત કરી, ગુરુદેવને કેટલા યાદ કરે છે, વાત કરે તો કે આ ગુરુદેવે કહ્યું છે, કહું દ્રષ્ટિ પ્રકાશ માં તત્વની વાત આવે પત્રમાં, તો કે શ્રી ગુરુને એસા સમજાય, શ્રી ગુરુદેવને એસા કહા, બધી વાત કરે ને પછી જોડી દે છે. કેમ કે પોતાને ખ્યાલ છે કે એ પહેલાં મને મને શું ખબર હતી, હું ક્યાં હતો એની ખબર છે, પહેલાં હું ક્યાં હતો એ ખબર છે, અને પછી હું ક્યાં કેવી રીતે આવ્યો એની પણ ખબર છે. એટલે મેં મારે એ ઉપકારને ભૂલતા નથી, એ કુદરતી પરિસ્થિતિ છે. અમારા સ્વરૂપનો સુખ નિવાસ છે, અને એ સુખ નિવાસમાં અખંડ વિલાસ છે. વિલાસ એટલે પોતાના નિજાનંદનો નિજ સુખનો ભોગવટો જીવ. એ વચન ગોચર નથી, ભાવના ગમ્ય છે. એવું જે અનુભવમાં જે સુખનો, અખંડ સુખનો અનુભવ થાય છે, તે વચન દ્વારા કહી શકાતો નથી, પરંતુ ભાવના ગમ્ય છે. ભાવના અથવા જ્ઞાન ગમ્ય છે, અનુભવ ગમ્ય છે, ભાવના ગમ્ય છે એટલે જ્ઞાન ગમ્ય છે, અથવા અનુભવ ગમ્ય છે.
ભાવના જ્ઞાન ગમ્ય છે,
ભાવના ગમ્ય છે, અથવા શું થાય છે કે જીવ નિર્વિકલ્પ સ્વાનુભવમાં જે પોતાના અખંડ આનંદનો અનુભવ કરે છે, એ અખંડ અનુભવ એવા અનુભવની ભાવના રહી જાય છે કે હવે પછીને મારો અનંતકાળ આવા જ મારા સ્વરૂપાનંદના અનુભવમાં વ્યતીત થાવ, બીજી રીતે નિર્ગમન ન થાવ, મારા સર્વકાળનો આગામી અનંતકાળનું નિર્ગમન આવા સ્વાનુભવમાં જ પસાર થાવ, એવી ભાવના રહે છે. એવી ભાવના રહે છે તેને ભાવના ગમ્ય કહેવામાં આવે છે. પણ ગમે થવું એ મુખ્યપણે જ્ઞાનનો પર્યાય છે, પણ અહીંયા શુષ્ક જ્ઞાન નથી લેવું, ભાવના સહિતનું જ્ઞાન લે છે, એટલે ભાવનાની પ્રધાનતા. સ્વવિકલ્પ રાગાદી ભાવ છે એમાં એમાં મારો કાળ પસાર ન થાય, પણ રાગ રહીત જે સ્વરૂપાનંદ છે એમાં મારો કાળ પસાર થાય. હજી સ્વરૂપ નો નિશ્ચય નથી થયો, સ્વરૂપ નું ભાવભાષણ નથી થયું સુવિચારણાના કાળમાં, એટલે આત્મકલ્યાણ થાય એની ભાવના વિશેષ રહે છે. મારું આત્મકલ્યાણ થાય એ જ મારી ભાવના છે. એ ભાવના આગળ વધીને સ્વરૂપ લક્ષમાં આવે છે, સ્વરૂપ નો ભાવ પાસે પછી સ્વરૂપ અનુભવમાં આવે છે. સ્વરૂપ અનુભવ થયા પછી પણ આવો સ્વરૂપ ના અનુભવમાં મારો સ્વકાળ, મારો હંમેશનો કાળ વ્યતીત થાય, અને બીજી રીતે મારો કાળ આગાદી ભાવમાં ન વ્યતીત થાય એ રીતે ભાવના રહે છે. તાજેતરમાં થયેલા છે. આપણે આ ઉજ્જૈન વાળા ચંપાલાલજી આવે છે ને, ચાંદમલજી, ઉજ્જૈન વાળા
ચાંદમલજી,
એ એના પરિચિત છે. પછી સમજણ આવ્યા, આ ધ્યાન વિધિજી ગુજરી ગયા એ વખતે એને પૂછ્યું કે અમારે હવે શું કરવું, તમે જાઓ પછી અમારે શું કરવું, તો કે ગાંધી સ્વામી પાસે પેલા છે ને રંજનબેન ના ઓલા ઘરમાં રહેતા હતા, રંજનબેન ના ઘરમાં બીજી રૂમો છે ને મૂળ મકાન ની સામે રસોડા ની લાઈન છે, ત્યાં પેલા રહેતા હતા.
મંદિર ની બાજુ
અને એ અત્યારે મોતીજાપુર છે, મોતીજાપુર અને ચોમાસુ કરાવ્યું ના સરાવાળા ભાવે મંગળભાઈ
મંગળભાઈ છે ને એને લઈને આવેલા છે,
એને તો બુક કાઢી છે અને છાપાવી છે,
એને લઈને આવેલા છે. આ ધ્યાન બીજે આ મૂળ માણસ વિષ્ણુ હતા, એમાંથી કોઈ શ્વેતાંબર સાધુ પાસે દીક્ષા લીધી છે અને ત્યાર પછી એ વેશ પણ છોડ્યો છે, શ્વેતાંબર સાધુ નો વેશ છોડ્યો છે, પણ જ્ઞાન જ્ઞાન નામ રહી ગયું છે ધ્યાન વિજય. પેલા સંસાર નું નામ બીજું હતું, આ તો વિષય વિચાર.
ભાઈઓ દીક્ષા લેવા ગઈ અને દિગંબર પોતે શ્વેતાંબર સાધુ હતા, પણ એને અરજી કા બને આપણે વાત ના કરીએ,
એને સ્વતા દિગંબર ની થઈ ગઈ. અહીં શિષ્ય વિચારી અંતરે પૂછે પ્રશ્ન ગુરુજીને એક, કે સ્વ પર નો હોય વિવેક નાયક રૂપ જ્ઞાન તો તેને સમ્યક દર્શન કેમ ન કહીએ, પૂછું આપને એમ. ગુરુજી કહે તે કહું અહીં, શું તું અંતર લક્ષે રહી. જ્ઞેય નાયક રૂપ વિકલ્પ તે ભેદ વિજ્ઞાન રૂપ વ્યવહાર, તેથી તે સમ્યક નહીં પણ સ્વપર વિવેક ધાર. ભેદ વિજ્ઞાનનો વિષય તે સ્વપરને પૃથક જાણે, સમ્યકત્વનો વિષય એક હોય અખંડ અભેદ્ય વસ્તુ જોઈ. શું કીધું કે સ્વ પરમનું જે વેદ વિજ્ઞાન છે એમાં સ્વ ને પર એમ બે વિષય આવે છે, જ્યારે સમ્યક્ત્વનો વિષય તો એક છે, અખંડ આત્મા છે એક, માટે તેને સમ્યક્ત્વ અમે નથી કહેતા. શું એને સમ્યક દર્શન નથી કહેતા? જો આપણે અર્થ લઈએ જે કે જ્યાં જ્ઞેયનાયકરૂપ વિકલ્પનું વિકલ્પનું મુખ્યપણું વર્તે છે તેને ભેદ વિજ્ઞાનરૂપ વ્યવહાર એ નામથી સંબોધવા યોગ્ય છે, અને તેથી તેને સમ્યક દર્શન નહીં પણ સોપર વસ્તુ વિવેકનું અંતર સાધન કહેવા યોગ્ય છે. આમાં લિપિ હિન્દી છે, ભાષા ગુજરાતી છે, એમ તું ધાર. અને તે ભેદ વિજ્ઞાનનો વિષય હોવાથી તે અનુસાર તે સ્વપરને પૃથક રૂપે જાણે છે, અને સમ્યક દર્શનનો વિષય અખંડ અભેદ એવી એવો વસ્તુ સ્વભાવને સમ્યક દર્શનનો વિષય અખંડ અભેદ એવા વસ્તુ સ્વભાવને જ જે જુએ છે તે જ એકમાત્ર છે. એમ હે શિષ્ય, તું આ જીન પ્રવચન રૂપ બોધના પરમાર્થને શ્રવણ કર. વિશેષાર્થ: ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શન એ ઉભયના ભેદત્વને સમ્યક પ્રકારે જાણ્યા વિના, ભેદ વિજ્ઞાનના અને સમ્યક દર્શન વચ્ચે શું ભેદ છે એને સમ્યક પ્રકારે જાણ્યા વિના કોઈ પણ સાધકજી શુદ્ધ સમ્યક દર્શનને પામી શકતો નથી. એટલે અહીં પ્રથમ તે ઉભયના ભેદત્વનું નિરૂપણ કરવામાં આવે છે. ભેદ વિજ્ઞાન એ શુદ્ધ સાધ્યની અંતર સન્મુખતાના હેતુરૂપ એવું શુભ ઉપયોગ મિશ્ર જ્ઞાન, મિશ્ર જ્ઞાન મુખ્ય અંતર સાધન છે. આટલી વાત તો સ્વીકારે છે કે ભેદ વિજ્ઞાન એ શુદ્ધ સાધ્યની અંતર સન્મુખતાના હેતુરૂપ એવું શુભ ઉપયોગ મિશ્ર, શુભ ઉપયોગ જેની સાથે ભળેલો છે એવું જ્ઞાન, જે જ્ઞાન સાથે શુભ ઉપયોગ ભળેલો છે, વિકલ્પરૂપ છે ને, મુખ્ય અંતર સાધન છે. ત્યારે સમ્યક દર્શન એ શુદ્ધ સાધ્યના એકત્વ પરિણામ રૂપે ઉત્પન્ન થયેલ એવી સ્વરૂપની સમ્યક પ્રતીતિ રૂપ છે, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. જે સ્વરૂપની સમ્યક પ્રતીતિ રૂપ છે અને એનો વિષય એક પોતાનું શુદ્ધ સાધ્ય છે. બીજું કે ભેદ વિજ્ઞાનમાં સ્વપર દ્રવ્યની કે સ્વદ્રવ્યાશ્રિત રહેલા એવા શુભાશુભ વિકલ્પ અન્ય ભાવની પૃથક ભેદરૂપ વિચારપણો અથવા મુખ્યપણો છે. ભેદ વિજ્ઞાનમાં સ્વપર દ્રવ્યની કે સ્વ આશ્રિત રહેલા એવા શુભાશુભ વિકલ્પજન્ય ભાવની વિકલ્પજન્ય ભાવની પૃથક ભેદરૂપ વિચારણાનું મુખ્યપણું છે, વિચારણાની જાણકતા છે. ત્યારે સમ્યક દર્શનમાં અખંડ અભેદ એવા સામાન્ય રૂપ વસ્તુ સ્વભાવના અવલંબનભૂત એવી દ્રવ્ય દ્રષ્ટિનું જ મુખ્યપણું છે. પેલામાં વિચારણાનું મુખ્યપણું છે તો આમાં દ્રવ્ય દ્રષ્ટિનું મુખ્યપણું છે. ત્રીજું કે ભેદ વિજ્ઞાનનો વિષય સ્વપર જ્ઞેયોને જાણવારૂપ કે સ્વપર વસ્તુ વિચારરૂપ હોવાથી ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારની અપેક્ષા રહે છે. ત્યારે સમ્યક દર્શનનો વિષય અખંડ આત્મદ્રવ્ય હોવાથી ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારની અપેક્ષાનું સર્વથા અભાવ પણ વર્તે છે. ચોથો ભેદ વિજ્ઞાનનો વિષય સ્વપર જ્ઞેયોને પૃથક રૂપે કે સ્વદ્રવ્યાશ્રિત પર્યાયજન્ય મલિનતાને મલિન રૂપે જાણતો હોવાથી ત્યાં તથારૂપ મલિન પર્યાયને સ્વજ્ઞેય રૂપે સ્વીકારવાની અપેક્ષા રહે છે. ત્યારે સમ્યક દર્શનનો વિષય અખંડ આત્મદ્રવ્ય હોવાથી તે પોતાને નિર્મળ પર્યાયને પણ અસ્વીકારપૂર્વક માત્ર એક વસ્તુ સામાન્યને અભેદ રૂપે ગ્રહણ કરવાની અપેક્ષાને અવલંબે છે.
મલિન પર્યાયના સ્વરૂપ
એટલે વિચારણાના કાળમાં તો એમ વિચારે છે કે આ રાગ એ મને થયો, ભલે એ છોડવા યોગ્ય છે પણ રાગ તો મને થયો એમ જાણે છે ને, એમ કે વિચારણાના કાળમાં. કેમ કે શું વિચારણા છે તો શું છે, મારે કલ્યાણ કરવું છે તો મારું અકલ્યાણ મારે નથી કરવું, એમ સ્વીકાર આવે છે ને. ત્યારે સમ્યક દર્શનમાં તો સ્વીકાર જ નથી એમ કે છે. વેદ વિજ્ઞાન મુખ્યપણે શુભાશુભ ભાવોને પૃથક રૂપે સ્વીકારવા છતાં પોતાથી ભિન્ન છે એમ સ્વીકારવા છતાં, હવે પાછું આગળનો સ્ટેપ લીધો કે ભેદ વિજ્ઞાનમાં શુભાશુભ ભાવને પૃથક રૂપે સ્વીકારવા છતાં ત્યાં ગૌણપણે શુભ ઉપયોગ રૂપ વિકારજન્ય પર્યાયનું અસ્તિત્વ રહેવાથી તે દોષ અન્ય મલિનતાનું ગ્રંથિભેદરૂપ અભાવ પણ સ્વલક્ષ્ય કર્યા વિના તે દોષરૂપ અન્ય મલિનતા ભિન્ન મલિનતાનો ગ્રંથિભેદરૂપ અભાવ પણ સ્વલક્ષ્ય કર્યા વિના તે અભેદમાં તે અભેદમાં અંતરલીન થઈ શકવાને સમર્થ નથી. શું કહે છે કે ત્યાં જે સૂક્ષ્મ વિકલ્પ રહી ગયો અને ગ્રંથિભેદ નથી થતો ત્યાં સુધી અભેદ સ્વભાવમાં અંતરલીન પર્યાય થતી નથી. ત્યારે સમ્યક દર્શન મુખ્યપણે નિર્વિકાર પર્યાય રૂપે જ ઉત્પન્ન રૂપ હોવાથી તે કાયમ અભેદમાં જ અંતરલીનપણે ટકીને રહે છે. એટલે શું છે કે ભેદ વિજ્ઞાન એનો જે પ્રોસેસ છે એ પોતે સમ્યક દર્શન નથી. ભલે એ સમ્યક દર્શનનું કારણ હોય તો પણ એ પોતે સમ્યક દર્શન નથી. હવે જ્યારે એ પોતે સમ્યક દર્શન રૂપ નથી તો જે કારણ છે એ કારણ ઉપર જો વજન રહેશે તો કાર્યમાં નહીં આવી શકાય. આ એમને એક આગળ ઉપર વાત કરવી છે. હવે પછી જે વાત કરવી છે એમને એ વાત કરવી, એ વાત એમણે સૂક્ષ્મ કરી છે. આ પ્રમાણે ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શન એ ઉભયનું ભેદત્વ પણ છે. તેને જે સમ્યક પ્રકારે જાણે છે તે જ સમ્યક દર્શનના વિષયભૂત એવા પોતાના અખંડ અભેદ શુદ્ધ આત્મદ્રવ્ય સ્વભાવના એકત્વને અવલંબિત થઈ અને ત્યાં તથારૂપ સન્મુખવર્તી પુરુષાર્થના બળે ભેદ વિજ્ઞાન રૂપ એવા તે અંતર સાધનના લક્ષણો ક્રમે ક્રમે મંદ પરિણામે પણ કરી સ્વભાવ એકત્વ રૂપ એવી અભેદ સ્થિરતાને કે શુદ્ધ સમ્યક દર્શનને ગ્રંથિ ભેદ પૂર્વક પામે છે. આવી વાત કરી સૂક્ષ્મતા લીધી છે. આવા પ્રકારનું બોધ વિશેષ પરિણમન જે કોઈ સાધક જીવને વર્તે છે તે જ ભેદ વિજ્ઞાનને માત્ર એક શુભ વિકલ્પરૂપ એટલે શુભ વિકલ્પ સંયુક્ત એવું જ્ઞાન મુખ્ય અંતર સાધન હોવાનું સમજે છે. એને જ મુખ્ય આ મુખ્ય અંતર સાધન સમજાણું છે. અને ત્યાં નિમિત્ત પર્યાય કે ભેદરૂપ વ્યવહારની અપેક્ષા રહેતી હોવાનો સ્વીકાર પણ કરે છે. અને તે સમ્યક દર્શનનો વિષય નહીં હોવાનું વિચારીને તેની તે સ્થાનકે તે નકાર વૃદ્ધિ પણ કરે છે અને તે સાથે અખંડ અભેદ એવા શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ તેનો વિષય હોવાના વિશેષ નિર્ણયપૂર્વક તેને અવલંબિત થઈ ત્યાં તે ગ્રંથિભેદ કે તથારૂપ શુભ વિકલ્પનો પરિહાર પણ તથારૂપ શુદ્ધ સ્વભાવના લક્ષ્ય કરે છે અને તે દ્વારા તે તથારૂપ શુદ્ધ સ્વભાવના સ્વસંવેદનને કે શુદ્ધ સમ્યક દર્શનને પણ પામે છે. ભેદ વિજ્ઞાનના કાળમાં જે શુભ વિકલ્પનો અંશ રહ્યો એનો નકાર અને નિષેધ થઈ અને ગ્રંથિભેદ થશે અને ગ્રંથિભેદ થશે એ જે અવસ્થા થઈ અને અહીંયા જે ભેદ વિજ્ઞાનના કાળમાં જે નકારવાળો નિષેધવાળો શુભ વિકલ્પના નિષેધવાળો પર્યાય છે એ બંને વચ્ચે જે તફાવત છે એ તફાવત સમજવો જોઈએ. જો તફાવત સમજે તો જ એને સાધનપણું એવો ઉપચાર લાગુ પડે. જો એ તફાવત ન સમજે શું તો એ પર્યાય ઉપર એટલું વજન આપશે કે ગ્રંથિભેદમાં નહીં આવે એમ એમનું કહેવું છે. બરાબર છે. આ ઉપરથી
પર્યાયથી એક જ પછી છૂટવાની બાજુ ત્યાં
પેટ્રોલિયમ અને વાણિજ્ય થાય છે ને
કેમ
કે લક્ષ ઉઠાવી દઈએ, વજન ઉઠાવી,
વજન ઉઠાવી,
એમ જ કહેવા માંગે છે ને. નિર્ણયના લક્ષ્ય શું લીધું ફરીને જુઓ. તે સાથે અખંડ અભેદ એવા શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ, તેનો એટલે સમ્યક દર્શનનો વિષય હોવાના વિશેષ વિશેષ નિર્ણયપૂર્વક. સમ્યક દર્શનનો વિષય તો શુદ્ધ ચૈતન્યાત્મક આત્મદ્રવ્ય સ્વભાવ છે, આત્મદ્રવ્યનો સ્વભાવ છે, તેના વિશેષ નિર્ણયપૂર્વક પરિહાર તથારૂપ શુદ્ધ સ્વભાવના લક્ષ્ય કરે છે, એ ગ્રંથિભેદ કરે છે, અને તે દ્વારા તે તથારૂપ શુદ્ધ સ્વભાવના સ્વસંવેદનને કે શુદ્ધ સમય દર્શનને પણ પામે છે. આ ઉપરથી તત્વશોધક જીવને ભેદ વિજ્ઞાન અને સમ્યક દર્શન એ ઉભયના ભેદત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાશે, અને તે દ્વારા વિપર્ય માન્યતાનો પરિહાર પણ થશે, અને એ જ ઉપરોક્ત ગાથા સૂત્રમાં કહેવાનો પરમાર્થ છે. હવે અહીં તેના અનુસંધાનપૂર્વક આગળ નિરૂપણ કરવામાં આવે છે, એ જ વાતના અનુસંધાનમાં આગળ નિરૂપણ કરીએ છીએ. એટલે વધારે સૂક્ષ્મ વાત કરીએ છીએ કે સમ્યક્ત્વના સ્વરૂપથી રહી અંતર જે બેભાન, જેને સમ્યક્ત્વના સ્વરૂપનું અંદરમાં બેભાનપણું છે, અટકે ભેદ વિજ્ઞાનમાં કરી પર્યાય લક્ષ્ય પ્રધાન. તો તે લક્ષ્ય ગ્રંથિભેદ થઈ ન પામે વસ્તુ અભેદ, તે દોષનું સ્ફુરે અંતર્ભાન. જ્યારે એ દોષનું અંતરમાં ભાન સ્ફુરે ત્યાં ગ્રંથિ ભેદને બોધી જાણ, ત્યાં ગ્રંથિ ભેદને જ્ઞાન થયું છે જાણ. હવે એનો અર્થ કરે છે કે જે કોઈ સાધક જીવ સમ્યક દર્શનના સ્વરૂપની સ્વરૂપથી અંતરના વિશે બેભાન રહીને સમ્યક દર્શનના સ્વરૂપને અંતરમાં ભાનમાં નથી આવ્યું કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે, તે બેભાન રહી માત્ર તે ભેદ વિજ્ઞાનમાં પર્યાય લક્ષ્ય પ્રદાન કરીને અટકે કે આ રીત છે, આ વિધિ છે, આ રીત છે, આ વિધિ છે ભેદ વિજ્ઞાનની, એમ પર્યાયનું લક્ષ્ય પ્રદાન કરીને તે અટકે, તો તે લક્ષ્ય ગ્રંથિભેદ થઈ પોતે ત્યાં અભેદ એવી વસ્તુને એટલે કે વસ્તુ સ્વભાવના એકત્વને ન પામે. જ્યારે તે દોષનું એવા જ તે સાધકના અંતર પરિણામના વિશે ભાન સ્ફુરે છે કે આ તો ભૂલ છે, આ મારી ભૂલ થાય છે, ત્યારે ત્યાં ગ્રંથિભેદ અને તે પૂર્વનો પૂર્વક બુદ્ધિ કહેતા સમ્યક દર્શનની પ્રાપ્તિ સહજ સ્વભાવ લક્ષ્ય થઈ જાય છે. એમ હે શિષ્ય, તું આ જીન પ્રવચનના બોધના પરમાર્થને શ્રવણ કરે અંતરના વિશે જાણ. છેલ્લી લીટી જીન કહેતું છે એટલે આ પકડી વાત એના અનુકરણ પણ મણિકામાં છે. અનુકરણ મણિકામાં એમને આઠ અધિકાર લેખા છે, એમાં એક આ સમ્યક દર્શન કેમ થાય એનો અધિકાર લેખા છે. એમાં પછી જે જે આ ગાથાઓ છે એ ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે કે આ ગાથામાં આવો વિષય ચાલ્યો છે, આ ગાથામાં આવો વિષય ચાલ્યો છે, અનુક્રમણિકામાં એ વાત લીધી છે, એના ઉપરથી આ જોઈ ઉપર ભારત પકડ્યો છે. જરાય પર્યાય પ્રધાનતા ન રહીએ વેદ વિજ્ઞાનમાં આવેલા જીવને અવલોકનથી આગળ વધ્યો, ભેદ વિજ્ઞાન સુધી આવ્યો, નિશ્ચય કરીને સ્વરૂપ નિશ્ચય કરીને ભેદ વિજ્ઞાનમાં આવ્યો, એને પણ પર્યાયની પ્રધાનતા જેટલા અંશે રહે છે, થોડા પણ અંશે રહે છે, સૂક્ષ્મ અંશે પણ રહે છે, ત્યાં સુધી ગ્રંથિ ભેદ થઈને સમ્યક દર્શન નથી પામતો, એ વાત પાડી છે આ જગ્યાએ. આજે કેટલાક સ્વરૂપ સાધકો વિશેષાર્થ કરે છે કે આજે કેટલાક સ્વરૂપ સાધકો ચૈતન્યાત્મક વસ્તુ સ્વભાવના વાસ્તવિક બોધના અભાવે વાસ્તવિક એવા સમ્યક દર્શનના સ્વરૂપને નહીં જાણતા હોવાથી તેઓ માત્ર ભેદ વિજ્ઞાનને જ સમ્યક દર્શન ગણીને છો કે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિયમરૂપ કારણ હોવાનું સ્વીકારી નિયમરૂપ કારણ સ્વીકારે ત્યારે બીજું શું ભૂલ કરે છે, કેના ઉપર વજન ભૂલ જાય છે, એમ એનું કેવું છે? પણ ક્યારે કે વજન ઉઠી જાય ત્યારે, એમ એનું કેવું છે? નિયમરૂપ કારણ હોવાનું સ્વીકારે તે અનુસાર તે સાધના એકાંત પરલક્ષે એટલે વિમુખ એવા પર્યાય આશ્રિત લક્ષે, પરલક્ષે એટલે વિમુખ એવા પર્યાય આશ્રિત લક્ષની પ્રધાનતા પૂર્વક કરે છે, આ એની ભૂલ છે. કેમકે આત્મકલ્યાણ કરવું છે ને, આત્મકલ્યાણ કરવું છે ને, આત્મકલ્યાણ કરવું છે, એ ભાવના તો લઈને ઉપડ્યો છે. હવે એ આત્મકલ્યાણ ક્યાં કરવું છે? તો કલ્યાણ તો પર્યાયમાં થાય છે, મૂળ સ્વરૂપમાં તો કલ્યાણ અકલ્યાણનો વિષય નથી. ત્યારે મારે મારું કલ્યાણ કરવું છે એવી એવી પર્યાય પ્રધાનતાથી જે ભાવના ઉપડી છે એ ગુણાટ ખાઈ જવી જોઈએ. સ્વરૂપ લક્ષ થાય ત્યારે, સ્વરૂપ નિશ્ચય થાય ત્યારે એ વાત ફરી જવી જોઈએ. સ્વરૂપ નિશ્ચય પોતે પર્યાય છે, ત્યાર પછી ભેદ વિજ્ઞાન ચાલે છે એ પણ પર્યાય છે, આત્મકલ્યાણ કરવું છે એ પણ પર્યાય છે. અને એ પર્યાય આશ્રિત પ્રણો એ જ અહીંયા વિમુખતા છે અથવા પરલક્ષ છે એમ કે છે. તો સ્વરૂપ લક્ષ નથી, એમ
સ્વભાવથી વિમુખતા છે,
વિમુખતા થઈ ગઈ, એ વાત પાડી છે. તે સાધના એકાંત પરલક્ષે એટલે વિમુખ એવા પર્યાયાસિત લક્ષની પ્રધાનતા પૂર્વક કરે છે અને જીવન પર્યંત, કેટલા કાળ સુધી? જીવન પર્યંત તથા રૂપ શુભ વિકલ્પમાં અટકી પોતાને મોક્ષ માર્ગી હોવાનું સ્વીકારે છે. કેમ કે હું તો ભેદ વિજ્ઞાન કરું છું, હું તો આચાર રસ્તે છું. તેવા જીવો તત્વબોધની અંતરંગ સન્મુખતાને અવલંબી પૂર્વોક્ત ગાથાસૂત્રના બોધ વિશેષ નિરૂપણને વિચારશે તો તેને સ્પષ્ટ સમજાશે કે ભેદ વિજ્ઞાન એક સમ્યક દર્શન નથી, તે સમ્યક દર્શનનું નિયમ કારણ પણ નથી, એમ એને ગૌણ કરવા માટે એમ કહે છે. અને તેથી તેની ઉપલબ્ધિમાં સમ્યક દર્શનની ઉપલબ્ધિ થવી જ જોઈએ એવો ખાસ નિયમ પણ નથી. પણ ત્યાં જો જીવ ગ્રંથિભેદ કે તથારૂપ શુભ વિકલ્પના પર્યારપૂર્વક નિજ જ્ઞાન ઉપયોગને સામાન્ય રૂપે એવા શુદ્ધ ચૈતન્યાત્મક સ્વભાવમાં અભેદ રૂપે પરિણમાવી ત્યાં પોતે પોતાના વિશે સ્વભાવ એકત્વ રૂપ સ્થિરતાને પામે તો તેને સમ્યક દર્શન કહેવા યોગ્ય છે. અને તથારૂપ સ્વકાર્યની સિદ્ધિ થતાં ત્યાં ભેદ વિજ્ઞાનને સમ્યક દર્શનનું કારણ એવો ઉપચાર પણ થઈ શકવા યોગ્ય છે, ત્યારે ઉપચાર થઈ શકવા યોગ્ય છે એમ કહે છે. એમ પરમાર્થ દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે. હવે પાછો પ્રશ્ન ઉઠાવે છે, આ વિષયને છણે છે. હવે શું પ્રશ્ન કરે છે કે જો ભેદ વિજ્ઞાનમાં સ્વમાં પરની નાસ્તિરૂપ એવા દેહાદી પરદ્રવ્ય અને પરનિમિત્તજન્ય શુભાશુભ રાગાદી ભાવોનું હેયરૂપ ગણીને તેનું પૃથકપણું કરવું અને સ્વમાં સ્વની અસ્થિરૂપ એવા જ્ઞાનાદી સમ્યક ત્રયરૂપ શુદ્ધ સ્વભાવને, એટલે જ્ઞાનાદિના જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય લેવા, પોતાના સ્વભાવને ઉપાધિ રૂપ ગણી તેની દ્રઢતાપૂર્વક અવલંબવો, એ ઉપદેશ મુખ્યત્વે કરી સ્વરૂપ સાધક જેનો હોય છે ભેદ વિજ્ઞાન કાળે તો શું, અને તે અર્થે તે તથારૂપ અંતર સાધનને અવલંબિત થઈ ત્યાં પોતે પોતાના વિશે તન્મયાકાર પણ થાય છે, જેમ કે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું અબધ સ્પષ્ટ છું, સ્વપર પ્રકાશક છું, જ્ઞાનાનંદ સ્વરૂપ છું, અખંડ અવિનાશી છું, રાગાદીથી શૂન્ય છું, એમ અનેક પ્રકારે તે સ્વ તરફના વલણને દ્રઢ કરે છે તો પછી તેને શુભ વિકલ્પરૂપ અંતર સાધન કહેવાનું અહીં શું પ્રયોજન છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. ભેદ વિજ્ઞાનના કાળમાં આવું પરિણામ આવો ભાવ થયા કરે એને શું એકલો શુભ વિકલ્પ કેમ તમે કહો છો? શું ઉત્તર? કે ભેદ વિજ્ઞાનનું ઉપસ્થિત પણ મુખ્યત્વે કરી જીવની પર્યાયજન્ય ભેદ અવસ્થામાં જ થાય છે. ભેદ વિજ્ઞાન ક્યારે ક્યારે ઉપસ્થિત થાય છે? કે જીવની જે ભેદ અવસ્થા છે, વિકલ્પવાળી અવસ્થા છે, એમાં જ થાય છે. અને ત્યાં તે જ્ઞાન મુખ્ય અંતર સાધનમાં જ્ઞાન સાથે મન યોગનો સંબંધ વિશેષ રૂપ એવા રાગ ભાવનો કે શુભ વિકલ્પનો હોવું અનિવાર્ય રૂપ હોવાથી તે અવશ્ય હોય જ છે. ત્યાં મનનો સંબંધ થાય છે અને ત્યાં રાગનું હોવું અનિવાર્ય હોય છે. અને તેથી ભેદ વિજ્ઞાનને શુભ વિકલ્પ રૂપ એવું જ્ઞાન મુખ્ય અંતર સાધન કહેવાનું ખાસ પ્રયોજન છે. આવા પ્રકારના પરમાર્થ બોધનું જે જીવને નિર્લક્ષપણું વર્તે છે તે જીવને સ્વરૂપ બોધનું નિર્લક્ષપણું પણ અવશ્ય હોવું ઘટે છે, અને તેથી તે પર્યાયજન્ય વેદ અવસ્થામાં માત્ર ક્ષણિક જ્ઞાન પૂરતું પોતાનું સ્વરૂપ કલ્પી ત્યાં હું શુદ્ધ છું, બુદ્ધ છું આદિ અનેક પ્રકારે પોતે પોતાનું અસ્તિત્વ દ્રઢ કરે અને જીવન પર્યંત સારૂપ શુભ વિકલ્પમાં અટકી પોતાના સ્વ તરફના વલણને ચૂકે છે, અને તેથી તે ગ્રંથિભેદના અભાવે સમ્યક દર્શન રૂપી સ્વરૂપ લાભને પામી શકતો નથી.
શુદ્ધ છું આ કલ્પિત કહી દીધું,
આપણે જે સ્પષ્ટીકરણ કરીએ છીએ એ સ્વરૂપ નિશ્ચય પૂર્વક કરીએ છીએ. સ્વરૂપ નિશ્ચયમાં શું થાય છે કે સ્વરૂપની મુખ્યતા થઈ જાય છે, પછી જે વેદ જ્ઞાન ચાલે છે એમાં પર્યાયની પ્રધાનતા નથી રહેતી, અથવા પર્યાયની પ્રધાનતા ઘટતી જાય છે અને સર્વાંશે પર્યાયની પ્રધાનતા તૂટી જવાથી સ્વાનુભવને સમ્યક દર્શન સ્વયમેવ આવી જાય છે, પોતાની મેળે જ આવી જાય છે, લાવવા પડતા નથી. સો એ સ્થિતિનો જે પ્રોસેસ છે એ પ્રકારની સ્પષ્ટતા નથી, પણ જે લોકો ભૂલ કરે છે એની સ્પષ્ટતા છે. સ્વરૂપ નિશ્ચય લઈએ તો એ ભૂલ ન થાય, આત્મ સ્વભાવનો સ્વરૂપ નિશ્ચિત થાય છે અને નિશ્ચય થતાં એ લાગવા માંડે છે, ભાસવા માંડે છે, એટલે એની જ પ્રધાનતા રહે છે. એની પ્રધાનતામાં જે પર્યાય થાય છે એની પ્રધાનતા નથી રહેતી પછી, એટલે એ અલ્પકાળમાં પામે છે. ત્યારે અહીંયા એમ કહ્યું
જીવન પર્યંત,
વેદ જ્ઞાન જીવન પર્યંત કરે તો એનો પામે, પણ એ ક્યારેક પર્યાય પ્રધાનતામાં આવેલો છે, માટે
સ્વરૂપ લક્ષ થયા પછી તો
પર્યાય પ્રધાનતા છૂટતી જાય, ઘટતી જાય, તૂટતી જાય અને સર્વાંશે નાશ થાય, એટલે સ્વરૂપ સમ્યક દર્શન સ્વરૂપાત્મક પરિણામ અનુભવ સાથે જાય એ વાત છે. એ વિશે હવે ચર્ચા છે કે નહીં જોવો છે, અથવા તો અનુક્રમણિકામાં છે ત્યાં સ્વરૂપ નિશ્ચયનો વિષય લીધો છે કે નહીં એ જરા જોવાનું બાકી રહે છે.
સ્વરૂપ નિશ્ચય થયા પછી જે 304 પરમાગમ સારના જો બોલે
કે એટલી વાત નાસ્તિકમાં સાચી છે કે પર્યાય આશ્રિત પણ છે તે નિશ્ચિત વાયુ છે.
વેદ્યાનનો ઉપચાર ત્યારે નામ આવ્યો કે જ્યારે સ્વરૂપ અનુભવમાં આવી ગયો ત્યારે બધે ઉપચાર છે,
તો એનો ઉપચાર લાગુ પડે છે.
એ તો ઉપચાર લાગુ નથી પડતો, સાધન નથી માનતા.
પણ અહીંયા શું પ્રશ્ન કરી શકાય કે જે જે વેદ વિજ્ઞાનને ઉપચાર લાગુ પડે છે અને જે વેદ વિજ્ઞાનને ઉપચાર પણ લાગુ પડતો નથી, એ બે વચ્ચે શું અંતર છે? થઈ શકે પહેલું વહેલું લાલુભાઈ સાથે મળવાનું હતું ત્યારે આ પ્રશ્ન થયો હતો અમારે 2017 ની સાથે જામનગરના પંચ કલ્યાણક. તો એ લોકો રાત્રે ચર્ચા કરતા હતા, હું બીજે ઉતરો હતો, એ લોકોનો ઉતારો બીજે હતો, હું તો કોઈને ઓળખતો હતો, નવો નવો હતો એ વખત. તો પેલા કાંતિલાલ હરિલાલ સાથે પરિચય થયો ને, એ કહે કે અમે બધા બેસીને રાત્રે ચર્ચા કરીએ છીએ 11 વાગ્યા સુધી તમે આવો. તો હું તો મસ્તો પહેલેથી કોઈનો પરિચય વધારવાના મતમાં ત્યાં દાખલ થયા પછી એમ કીધું મારે કોઈની ચર્ચામાં આવવું નથી, મારે કોઈની ચર્ચા સાંભળવી નથી, મારે કોઈની સાથે ચર્ચા કરવી નથી. તો કે ના ના, તો મજા આવશે તમે આવો ને આવો. એ તો આગ્રહવાળા બહુ માણસ છે, હાથ પકડીને ખેંચી જાય, એને પહેલેથી પ્રકૃતિ છે હાથ પકડીને ખેંચવાની,
સમજાય?
લીંબડીવાળા શું કે ના મા તમારે આવવું જ પડશે, એક સરસ હું ચર્ચા નહીં કરું કોઈની સાથે. ભાઈ તમે ન ચર્ચા કરતા પણ આવો તો ખરા તમે અમારા બધાની વચ્ચે, એમ કરીને લઈ ગયા. હવે એમાં આ વાત ચાલી હતી કે સમ્યક દર્શન પહેલા જે આત્માના વિચારો ચાલે છે એ આત્માના વિચારો, આમ ચર્ચા તો થોડી સ્થૂળ ચાલતી હતી પણ સમ્યક દર્શન પહેલા શુદ્ધાત્માના વિચાર હોય એમ, અને એ શુદ્ધાત્માના વિચાર હોય એ સમ્યક દર્શનનું કારણ ત્યારે જ ગણવું કે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, અને એને ઉપચારથી કારણ કહેવામાં આવે છે એમ એમણે કહ્યું. એટલે મેં ત્યાં પ્રશ્ન કર્યો કે જે ઉપચારથી કારણ છે એવા પણ વિકલ્પો છે, અને જે ઉપચારથી કારણ નથી એવા પણ શુદ્ધાત્માના જ વિકલ્પો છે. એક વિકલ્પો એવા છે કે જેમાંથી આગળ જઈને સમ્યક દર્શન નહીં પામે, એવો પણ શુદ્ધાત્માના વિકલ્પો કરનાર ઘણા જીવો છે. એમાં એક જીવ એવો છે કે એ વિકલ્પ કરવા છતાં, ઘણા કાળ કરવા છતાં સમ્યક દર્શન નથી પામતો. એક જીવ એવો છે કે એ વિકલ્પ કરતા કરતા પામી જાય છે. જે પામી જાય છે એના વિકલ્પોને આપ ઉપચાર કયો છો, નથી પામતા તેના વિકલ્પો ઉપચાર પણ નથી. તો આ બે વિકલ્પો ઉપચાર અને અનુપચાર વાળા છે, એ બે એક સરખા છે કે એમાં તફાવત છે? ઉપચારને યોગ્ય વિકલ્પ અને ઉપચારને અયોગ્ય વિકલ્પ એ બે વચ્ચેનો તફાવત શું? આ પ્રશ્ન ઉઠાવ્યો, મારે ચર્ચા નહોતી કરવી પણ તો હું જોડાઈ ગયો. એ પ્રશ્ન કર્યો અને અટકી ગયા છે, ત્યાં ઉત્તર ના આપી શક્યા. હવે બીજા એમાં હીરાભાઈ હતા, ઘણા હતા, કાંતિભાઈ હતા, ઓલા બીજા ઓલા સુરેન્દ્રભાઈ ને બધા ઘણા બેસ્ત હતા. લગભગ 10-8 ભાઈઓ હતા, સમજ્યા? ને એમને ઉત્તર ના આપ્યો કાંઈ, અને લગભગ 10:45 થયા એટલે એમણે એમ કીધું કે હવે આપણે કાલે ચર્ચા કરશું. અને ચર્ચા અટકી ગઈ. બધાને એમ લાગ્યું કે આ પ્રશ્ન પૂછીને ચર્ચા કેમ અટકી ગયું? કોઈ સમજી ન શક્યું, એમના ઉપર વિશ્વાસ એટલો બધો કે કોઈ એ ન સમજી શક્યું કે આ ઉત્તર આમને ખ્યાલમાં નથી આવતો. અને પ્રશ્ન, હું તો મારો પ્રશ્ન નહોતો આવતો, લોકો બહુ સમજી શક્યા. ભાઈ સમજી ગયા એ પ્રશ્ન, પણ એમને પાસે ઉત્તર નહોતો, એટલે એ અટકી ગયા. પછી બધા નિખાઈ ગયું, સુઈ ગયા. સોના હું મારી જગ્યાએ, હું તો બીજે ઉતરો તો ત્યાં જઈને સુઈ ગયો. બીજે દિવસે મને મળ્યા, મને કહે કે તમે જે કાલે પ્રશ્ન પૂછો એ વિષયમાં મારે સમજવું છે કે આપણે ક્યાં બેસવું, એકલા બેસવું છે કે હવે ત્યાં તો સેંકડો માણસો આવેલું પંચકેલા. હું તો નવો નવો છું, પહેલો પહેલો ધ્યાન તો કરાવ્યો છું આ પંચકેલાને. તો કેમ કરીએ કે આપણે 12 મંદિરમાં જઈએ, કે 12 બધા જમવામાં લાગી ગયા છે, મંદિરમાં કોઈ નહીં હોય, કે મંદિરમાં આપણે એકલા બેસીએ બે જણા. પછી મંદિરમાં એમણે એ પ્રશ્ન કર્યો, તમે શું કહેવા માંગો છો? બધું સમ્યક સન્મુખ જીવની દશા કેવી હોય કે જેના ઉપર ઉપચાર કરે, અને સમ્યક સન્મુખ ન હોય તો ગમે એટલા આત્માના વિકલ્પ કરે તો ન પામે એમ મારે કહેવું હતું. મને કે એ વાત મને સરખી રીતે કરો. પછી 1 કલાક મેં વાત કરી છે, 1 કલાક એમણે મને સાંભળ્યો છે.